એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સાહિત્ય જગતમાં ખળબળાટ મચાવ્યો હતો. જેએમ કુદ્ઝી કૃત ડિસ્ગ્રેસ.
હા, ડિસ્ગ્રેસ 1999માં પ્રકાશિત થયેલી, એટલે કે રંગભેદ પછીના દક્ષિણ આફ્રિકાનો એ સમય, અને આવતાની સાથે જ ખૂબ ચર્ચાસ્પદ અને કહેવાય ને કે વિવાદાસ્પદ પણ બની.
બરાબર. અને લેખક જેએમ કુદ્ઝી પોતે જ એક મોટી હસ્તી, બે વખત બુકર પ્રાઇઝ વિજેતા, 2003માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ ખરો. એમની શૈલી માટે શું કહેવું, એકદમ સંયમિત પણ ધારદાર ગદ્ય.
ચોક્કસ. કુદ્ઝીની દુનિયામાં પ્રવેશવું એટલે એમ સમજો કે માનવીય સંબંધો, સત્તા, નૈતિકતા આ બધાના જટિલ તાણાવાણામાં ઉતરવું. અને ડિસ્ગ્રેસ તો ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના એ સંક્રાંતિકાળનું ચિત્ર છે. સમાધાન, ન્યાય, પરિવર્તન આ બધા મોટા પ્રશ્નો વચ્ચે ઝઝૂમતો સમાજ.
તો આજે આપણો ઉદ્દેશ્ય એ જ છે કે આ નવલકથાની કથા, એના પાત્રોની સફર અને એના જે ગર્ભિત સંદેશાઓ છે એના પર આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ. શરૂઆત કરીએ કથાનાયકથી.
હા, શરૂઆત થાય છે કેપટાઉનમાં. પ્રોફેસર ડેવિડ લુરી, ઉંમર 52 વર્ષ, કોમ્યુનિકેશનના પ્રોફેસર છે. 2 વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે, અને જે મહત્વનું છે એ ભાવનાત્મક રીતે જાણે સાવ અલિપ્ત.
રોમાન્ટિક કવિતા ભણાવે છે પણ પોતાના જીવનમાં રોમાન્સ કે લાગણીનો અભાવ, એવું કંઈક.
બરાબર એવું જ. એને એક વેશ્યા છે સોરાયા, એની સાથે સાપ્તાહિક સંબંધ છે, અને એ માને છે કે પોતાની ઉંમરે એણે શું કહેવાય સેક્સની સમસ્યાનો ઉકેલ બહુ જ સરસ રીતે શોધી કાઢ્યો છે. જાણે બધું એના બૌદ્ધિક નિયંત્રણમાં હોય ને એવો એને ભ્રમ છે.
એટલે એક પ્રકારનું જૂના દક્ષિણ આફ્રિકાનું પ્રતિબિંબ, પેલું વિશેષાધિકારવાળું, પોતાના નિયંત્રણમાં બધું રાખવા માંગતું માનસ.
હા, કહી શકાય. પણ આ ભ્રમ લાંબો ટકતો નથી. પેલી સોરાયા સંબંધ પૂરો કરી દે છે, અને પછી ડેવિડનું ધ્યાન જાય છે એની જ એક યુવાન વિદ્યાર્થીની, મેલાની આઇઝેક્સ પર.
ઓ, અને અહીંથી સમસ્યા શરૂ થાય છે.
બિલકુલ. તે મેલાની તરફ આકર્ષાય છે અને પોતાની પ્રોફેસર તરીકેની સત્તાનો ઉપયોગ કરીને તેની સાથે સંબંધ બાંધે છે. એ આને કાવ્યાત્મક રૂપ આપવાનો પ્રયત્ન કરે છે, ઇરોસની ભેટને એવું બધું કહે છે, પણ વાસ્તવિકતા તો સત્તાનું અસંતુલન અને શોષણ જ છે.
આ ઇરોસનો સેવકવાળો વિચાર ખતરનાક છે. પોતાની જવાબદારીમાંથી છટકવાની કેવી બૌદ્ધિક કોશિશ, પણ આ વાત દબાયેલી રહે છે.
ના, જરાય નહીં. મેલાની યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધાવે છે. ડેવિડને શિસ્ત સમિતિ સમક્ષ હાજર થવું પડે છે. સમિતિ સ્પષ્ટ છે, પશ્ચાતાપ વ્યક્ત કરો, જાહેરમાં માફી માંગો.
અને ડેવિડ શું કરે છે?
એનો અહંકાર આડે આવે છે.
એકદમ.
તે દોષ કબૂલે છે કે હા, સંબંધ હતો, પણ પશ્ચાતાપ વ્યક્ત કરવાનો સાફ ઇનકાર કરી દે છે. કહે છે, હું તો ઇરોસનો સેવક હતો. આખી પ્રક્રિયાને ખોખલો દેખાડો ગણાવે છે અને ગર્વથી રાજીનામું આપી દે છે. આ એની જાહેર બદનામી, એટલે કે ડિસગ્રેસની શરૂઆત છે.
એટલે પોતાની ક્રિયાઓના પરિણામ ભોગવવા તૈયાર નથી. પોતાની જાતને કોઈ ઊંચા સિદ્ધાંતના રક્ષક તરીકે જુએ છે. આ પતન લાગે છે કે એના માટે ખાલી નોકરી ગુમાવવા કરતાં ઘણું વધારે છે.
સાચી વાત. પ્રતિષ્ઠા ગઈ, નોકરી ગઈ, એટલે ડેવિડ કેપટાઉન છોડી દે છે અને જાય છે પૂર્વીય કેપના ગ્રામીણ વિસ્તારમાં, જ્યાં એની દીકરી લ્યુસી રહે છે.
લ્યુસી, એનું જીવન કેવું છે? ડેવિડથી સાવ અલગ.
સાવ જ અલગ. લ્યુસી એક નાનું ફાર્મ ચલાવે છે, શ્વાન પાળે છે, એની કેનલ છે, જમીન સાથે જોડાયેલી, સાદું જીવન. તે લેસ્બિયન છે, અને એમ કહી શકાય કે તે નવા દક્ષિણ આફ્રિકામાં પોતાની રીતે સમાધાન કરીને જીવવાનો પ્રયાસ કરી રહી છે.
એટલે અહીં આપણને સ્પષ્ટ વિરોધાભાસ દેખાય છે. શહેરનો બૌદ્ધિક પિતા અને ગામડાની, જમીન સાથે જોડાયેલી વ્યવહારુ પુત્રી લ્યુસી જાણે નવી પેઢીનું પ્રતીક છે, જે બદલાયેલા સમય સાથે તાલ મિલાવવા મથે છે.
ચોક્કસ. શરૂઆતમાં ડેવિડને ત્યાં થોડું સારું લાગે છે. શારીરિક શ્રમ કરે છે, એમાં થોડી શાંતિ મળે છે. પેલો લોર્ડ બાયરન પર ઓપેરા લખવાનો અધૂરો પ્રયાસ પણ કરે છે, અને અહીં આપણને મળે છે પેટ્રસ. મહત્વનું બની રહે છે.
એટલે અહીં પણ સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે. જે મદદનીશ હતો તે હવે માલિક બની રહ્યો છે. ગ્રામીણ શાંતિ નીચે કંઈક તણાવ, ભય એવું લાગે છે.
અને એ ભય, એ ભયાનક વાસ્તવિકતા બનીને ત્રાટકે છે. નવલકથાની સૌથી વધુ હચમચાવી દેનારી ઘટના બને છે. ત્રણ અશ્વેત યુવકો લ્યુસીના ફાર્મ પર હુમલો કરે છે. ડેવિડને બાથરૂમમાં પૂરી દે છે, આગ લગાડવાનો પ્રયાસ કરે છે, એને મારે છે. ડેવિડ પહેલીવાર જીવનમાં પોતાની સંપૂર્ણ લાચારી, શક્તિહીનતા અનુભવે છે અને લ્યુસી પર સામૂહિક બળાત્કાર થાય છે.
કુત્સી જે રીતે આનું વર્ણન કરે છે, એકદમ ઠંડુ, નિર્લેપ, એનાથી એની ભયાનકતા ઓર વધી જાય છે. આ ફક્ત એક હિંસક ઘટના નથી લાગતી, આમાં જાણે વર્ષોનો દબાયેલો ગુસ્સો, સામાજિક ઉથલપાથલ, ઇતિહાસનો પડઘો, બધું જ છે. ડેવિડ, જે હંમેશા નિયંત્રણમાં માનતો હતો, એનું નિયંત્રણ સાવ જતું રહે છે.
હુમલા પછી ડેવિડ સ્વાભાવિક રીતે જ ગુસ્સામાં છે. એને ન્યાય જોઈએ છે, બદલો લેવો છે, તે પોલીસ ફરિયાદ કરવા માંગે છે. પણ લ્યુસી સખત ના પાડે છે.
કેમ? એ કેમ ના પાડે છે?
એ માને છે કે પોલીસ કંઈ નહીં કરી શકે, સિસ્ટમ બિન અસરકારક છે અને ફરિયાદ કરવાથી વધુ અપમાન અને પૂછપરછ સહન કરવી પડશે. એનું વાક્ય બહુ મહત્વનું છે. એ કહે છે, તે પતી ગયું છે અને હું જીવિત છું. બસ
આ તો પિતા પુત્રી વચ્ચે મોટો સંઘર્ષ ઊભો કરે એવો લાગે છે. ડેવિડ માટે આ સ્વીકારવું અશક્ય હશે. એના માટે લ્યુસીની ચૂપકીદી કદાચ હાર જેવી લાગે, જ્યારે લ્યુસી માટે કદાચ એ ટકી રહેવાની એકમાત્ર રીત હોય. પશ્ચિમી ન્યાયની ધારણા અને ત્યાંની કઠોર વાસ્તવિકતા વચ્ચેનો આ ટકરાવ ખરેખર તીવ્ર છે.
અને વાત અહીં અટકતી નથી. થોડા સમય પછી ખબર પડે છે કે લ્યુસી ગર્ભવતી છે. હુમલાનો પરિણામ, અને તે બાળક રાખવાનું નક્કી કરે છે.
ઓહ, ડેવિડ માટે તો આ બીજો આઘાત હશે. એને લાગશે કે આ તો સંપૂર્ણ શરણાગતિ છે.
બરાબર. અને ત્યારે જ પેલો પેટ્રસ ફરી ચિત્રમાં આવે છે, જે હુમલા વખતે રહસ્યમય રીતે ગાયબ હતો. હવે તે લ્યુસીના રક્ષક તરીકે સામે આવે છે. અને પછી એક ચોંકાવનારી વાત બહાર આવે છે. હુમલાખોરોમાંનો એક યુવક પોલક્સ એ પેટ્રસનો સંબંધી છે.
શું વાત છે! એટલે રક્ષક જ ક્યાંકને ક્યાંક હુમલા સાથે જોડાયેલો હતો. આ તો પરિસ્થિતિને ઓર જટિલ બનાવે છે. હવે પેટ્રસ શું માંગે છે?
પેટ્રસ એક અત્યંત વ્યવહારુ પણ ડેવિડ માટે અપમાનજનક સોદો મૂકે છે. તે લ્યુસીને કહે છે કે જો તેને સલામતી ઇચ્છતી હોય તો તેણે પેટ્રસની ત્રીજી પત્ની એક પ્રકારના પરંપરાગત કરાર હેઠળ રક્ષણના બદલામાં અને ફાર્મની માલિકી તેને સોંપવી પડશે, તો જ તેને અને આવનાર બાળકને સુરક્ષા આપશે.
અને લ્યુસી શું કરે છે?
લ્યુસી પોતાના અને પોતાના બાળકના ભવિષ્ય અને અસ્તિત્વ માટે આ સ્વીકારી લે છે.
આહા, આ તો ડેવિડ માટે કલ્પના બહારનું હશે. અંતિમ અપમાન, જે પરિબળોએ એમનો નાશ કર્યો, એની જ શરણાગતિ સ્વીકારવી? પણ લ્યુસીના દૃષ્ટિકોણથી જોઈએ તો શું આ મજબૂરી છે, સમાધાન છે, કે પછી નવા યુગમાં ટકી રહેવા માટે ચૂકવવી પડતી કિંમત? પેલું એનું વાક્ય ફરી યાદ આવે છે, કદાચ મારે શૂન્ય સ્તરથી શરૂઆત કરવી પડશે.
ડેવિડ આ સ્વીકારી શકતો નથી. એ ભાંગી પડે છે. થોડા સમય માટે કેપટાઉન પાછો જાય છે. ત્યાં જઈને મેલાનીના પરિવારને મળીને માફી માંગવાનો એક નિષ્ફળ પ્રયાસ કરે છે. પણ એને ક્યાંય શાંતિ, કોઈ રાહત મળતી નથી.
એને સમજાય છે કે એનો જૂનો રસ્તો હવે બંધ થઈ ગયો છે.
હા, અંતે તે પૂર્વીય કેપ પાછો ફરે છે. પણ હવે તે લ્યુસીના નિર્ણયો સાથે લડી શકતો નથી. એ સ્વીકારી લે છે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, એનું સ્થાન બદલાઈ ગયું છે.
તો પછી તે શું કરે છે? આટલા અપમાન અને લાચારી પછી એ પોતાનું સ્થાન ક્યાં શોધે છે? કોઈક રીતે તો એને જીવવાનું છે ને?
તે બે શો નામની એક સ્ત્રી છે, જે પશુ કલ્યાણ ક્લિનિક ચલાવે છે, ત્યાં સ્વયંસેવક તરીકે જોડાય છે. એનું કામ શું? બીમાર, ઘરડા, કોઈને ન જોઈતા હોય એવા પ્રાણીઓ, ખાસ કરીને શ્વાનોને શાંતિપૂર્વક મૃત્યુ આપવામાં મદદ કરવાનું. યુથેનેશિયા.
ખૂબ જ ઉદાસ કરી દે એવું કામ, પીડાદાયક. આમાં એને શું મળે છે?
આશ્ચર્યજનક રીતે આ જ ભયાનક લાગતા કામમાં ડેવિડને એક પ્રકારની કૃપા મળે છે. ગ્રેસ એ ધાર્મિક કૃપા નથી, પણ એ છે લાગણી વેળા વગરની કરુણા, અહંકાર વિનાનું કર્તવ્ય. તે હવે પેલો બૌદ્ધિક પ્રોફેસર નથી, ઇરોસનો સેવક નથી, હવે તે ફક્ત પીડાનો સાક્ષી અને સેવક છે. તે પોતાની નવી ઓળખ સ્વીકારે છે. તે હવે ડોગમેન છે.
ડોગમેન?
હા. અને નવલકથાનું અંતિમ દૃશ્ય બહુ શક્તિશાળી છે. તે એક લંગડા શ્વાનને ક્લિનિકમાં લાવે છે. એ શ્વાન સાથે એને લગાવ થઈ ગયો હતો, પણ તે જાણે છે કે હવે એનો વારો છે. એ શ્વાનને બેઉ શોને સોંપતી વખતે તે ફક્ત એટલું જ કહે છે, હું તેને છોડી રહ્યો છું, ગિવિંગ ઇટ અપ.
આ છોડી દેવું, આ ફક્ત શ્વાનને છોડવાની વાત નથી, આ જાણે એની છેલ્લી આસક્તિ, છેલ્લું નિયંત્રણ, માલિકીનો છેલ્લો ભાવ, એ બધું છોડી દેવાનું પ્રતીકાત્મક કૃત્ય છે. સંપૂર્ણ સમર્પણ. અપમાનના ઊંડા ખાડામાંથી પસાર થઈને મળેલી આ કઠોર મૂંગી શાંતિ, કદાચ એ જ એની ગ્રેસ છે. પાત્રોની વાત કરીએ તો ડેવિડની યાત્રા સ્પષ્ટ છે. બૌદ્ધિક અહંકારથી શરૂ કરીને પીડા અને અપમાનમાંથી પસાર થઈને એક પ્રકારની નમ્રતા સુધી પહોંચે છે. ભલે એ નમ્રતા અધૂરી લાગે, પણ વાસ્તવિક છે. પણ મને લ્યુસીનું પાત્ર વધુ જટિલ અને વિચારવા જેવું લાગે છે. એની ચૂપકીદી, એના નિર્ણયો, એને કેવી રીતે સમજવા.
લ્યુસી ખરેખર ખૂબ મજબૂત અને સ્થિતિસ્થાપક પાત્ર છે. એ નવા દક્ષિણ આફ્રિકામાં ટકી રહેવાનો, અનુકૂલન સાધવાનો પ્રયાસ કરી રહી છે. એની ચૂપકીદી કદાચ નબળાઈ નથી, પણ પોતાની પીડાને જાહેર તમાશો બનતા અટકાવવાની, એના પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવાની રીત છે. એના નિર્ણયો, પોલીસ પાસે ન જવું, બાળક રાખવું, પેટ્રસ સાથે સમાધાન કરવું, એ ડેવિડ માટે ભલે ભયાનક હોય, પણ લ્યુસી માટે એ કદાચ વાસ્તવિકતાનો કઠોર પણ જરૂરી સ્વીકાર છે. એ કિંમત ચૂકવીને પણ જીવવા માંગે છે, ભલે એની શરતો ગમે તેવી હોય.
શૂન્ય સ્તરથી શરૂઆત કરવી, એની આ વાતમાં ઘણું ઊંડાણ છે. અને પેટ્રસ, એને શું કહીશો? તકવાદી, વ્યવહારુ કે નવા યુગનો પ્રતિનિધિ?
પેટ્રસ એ બદલાવનું, નવા સત્તા સમીકરણોનું એકદમ જીવંત અને અસ્પષ્ટ પ્રતીક છે. એની નૈતિકતા કાળાધોળામાં વહેંચાયેલી નથી. એ તકનો લાભ ઉઠાવે છે, નવા નિયમો પ્રમાણે રમે છે, જે ડેવિડ જેવા જૂની દુનિયાના માણસ સમજી શકતા નથી. કુદ્ઝી એને હીરો કે વિલન તરીકે નથી ચિતરતા, બસ વાસ્તવિકતા તરીકે રજૂ કરે છે. એ ભવિષ્ય છે, કદાચ અન્યાયી પણ અનિવાર્ય.
તો આખી નવલકથામાંથી જે મુખ્ય વિષયો ઉભરી આવે છે એમાં અપમાન અને કૃપા, ડિસ્ગ્રેસ એન્ડ ગ્રેસ તો છે જ, પણ સત્તા, જાતિ અને લિંગના મુદ્દાઓ પણ એટલા જ કેન્દ્રમાં છે, નહીં?
ચોક્કસ. રંગભેદ પછી સત્તા કેવી રીતે હાથ બદલે છે, જૂની સત્તા કેવી રીતે પડી ભાંગે છે, ડેવિડના રૂપમાં શ્વેત પુરુષ બૌદ્ધિક, અને નવી સત્તા કેવી રીતે સ્થાપિત થાય છે પેટ્રસના રૂપમાં, એનું આ પુસ્તક એકદમ ધારદાર અને અસ્વસ્થ કરનારું ચિત્રણ છે. લ્યુસી પરનો હુમલો એ માત્ર શારીરિક કે જાતીય હિંસા નથી, એ જમીન પરના, ઓળખ પરના, જૂના માલિકી હક પરનો હુમલો પણ છે.
અને સંવાદ અને મૌનનો વિષય પણ મહત્વનો છે. ડેવિડ જે ભાષાનો માણસ છે, એની ભાષા, એના શબ્દો વાસ્તવિકતા સામે નિષ્ફળ જાય છે. જ્યારે લ્યુસીનું મૌન ઘણું બધું કહી જાય છે, જાણે ભયાનક અનુભવો શબ્દોની પકડમાં આવતા જ નથી.
હા, અથવા કદાચ ભાષા અમુક હદ પછી નકામી બની જાય છે. અત્યંત આઘાત અને સામાજિક ઉથલપાથલ સામે શબ્દો વામણા પુરવાર થાય છે. ડેવિડની બૌદ્ધિકતા એને કે બીજા કોઈને રાહત નથી આપી શકતી, જ્યારે લ્યુસીનું મૌન એનો પ્રતિકાર પણ છે અને સ્વીકાર પણ.
આની જે પશ્ચિમી કલ્પના છે એના પર પણ કુત્સી સવાલ ઉઠાવે છે. ડેવિડ જે કાનૂની ન્યાય જંખે છે તે ગ્રામીણ વાસ્તવિકતામાં જાણે અપ્રસ્તુત બની જાય છે.
બરાબર. લ્યુસી જે સમાધાન કરે છે પેટ્રસ સાથેનો પેલો કરાર, એ કોઈ આદર્શ ટ્રુથ એન્ડ રિકન્સિલિએશન કમિશન જેવું સમાધાન નથી. એ વ્યક્તિગત છે, અસમાન છે, પીડાદાયક છે. કુત્સી કદાચ એવું સૂચવે છે કે વાસ્તવિક જીવનમાં સમાધાન આવા જ જટિલ, અપૂર્ણ અને કિંમત માંગી લેતા હોય છે. કોઈ સરળ જવાબો નથી.
અને છેલ્લે પેલો માનવતા અને પશુતાનો મુદ્દો, શ્વાન. આખી નવલકથામાં શ્વાનનું પ્રતીક કેટલું મહત્વનું છે.
ખૂબ જ. શ્વાન અહીં નબળાઈ, સહજ વૃત્તિ, પીડા, વફાદારી અને બિનશરતી કરુણાનું પ્રતીક બને છે. ડેવિડ જેમ જેમ પોતાનો માનવીય ગર્વ, પોતાનું પ્રોફેસરપણું ગુમાવે છે, તેમ તેમ તે શ્વાનોની વધુ નજીક આવે છે, તેમની સાથે તાદાત્મ્ય અનુભવે છે, અંતે એનું ડોગમેન બનવું.
એ શું સૂચવે છે? માનવતાનું પતન કે પછી અહંકાર રહિત શુદ્ધ અસ્તિત્વની સ્થિતિનો સ્વીકાર, જેમ શ્વાન જીવે છે વર્તમાનમાં જરૂરિયાત પૂરતું?
આ અર્થઘટન માટે ખુલ્લું છે. કદાચ એ જ એની અંતિમ કૃપા છે, પોતાની જાતને, પોતાની માનવીય જટિલતાઓને અતિક્રમીને એક સરળ મૂળભૂત અસ્તિત્વને અપનાવવું.
કુદ્ઝીની લખવાની રીત પણ આ બધા વિષયોને અસરકારક બનાવે છે. પેલું થર્ડ પર્સન લિમિટેડ વ્યૂ, એટલે કે બધું ડેવિડની નજરથી જ જોવું, એનાથી આપણે એની મથામણ સમજી શકીએ છીએ, પણ સાથે સાથે એના પૂર્વગ્રહો અને એની મર્યાદાઓ પણ સ્પષ્ટ દેખાય છે. કારણ કે આપણને લ્યુસી કે પેટ્રસના મનમાં શું ચાલે છે એ સીધું જાણવા નથી મળતું.
સાચી વાત. અને વર્તમાનકાળનો ઉપયોગ જાણે ઘટના આપણી સામે જ બની રહી હોય એવો ભાવ ઊભો કરે છે, તાત્કાલિકતાનો ભાવ. અને ભાષા એકદમ સંયમિત, ભાવનાવિહીન લાગે એવી, પણ અત્યંત ચોક્કસ, જાણે સર્જનની છરી હોય, મેલોડ્રામા બિલકુલ નહીં.
હા, એનાથી જ અસર વધારે ગહેરી બને છે. વાચકને વિચારવા, જાતે નૈતિક નિષ્કર્ષ પર આવવા મજબૂર કરે છે. કોઈ તૈયાર જવાબ નથી આપતા કુદજી.
એટલે જ આ પુસ્તક વાંચ્યા પછી હચમચી જવાય છે, અસ્વસ્થતાનો અનુભવ થાય છે. એ કોઈ સહેલું વાંચન નથી, પણ એ જરૂરી વાંચન છે.
તે આપણને સત્તા, હિંસા, અપરાધ ભાવ અને ખાસ કરીને સમાધાનની જટિલતા વિશે વિચારતા કરી મૂકે છે. ન્યાય અને ક્ષમાની આપણી સરળ ધારણાઓને પડકારે છે.
અને અંતે કદાચ એવું સૂચવે છે કે કૃપા કોઈ ભવ્ય વિજયમાં નથી મળતી, પણ ક્યારેક આપણા સૌથી નબળા, સૌથી અપમાનિત સ્વના શાંત સ્વીકારમાં મળી શકે છે, શૂન્યમાંથી જ શરૂઆત કરવામાં.
ખરેખર આ કથા ઐતિહાસિક આઘાત અને વ્યક્તિગત અપમાન વચ્ચે સમાધાનની જટિલતા અને કૃપાની મુશ્કેલ શોધ વિશે ઘણું બધું શીખવે છે.
હા, તે માનવ સ્વભાવ અને સામાજિક ન્યાયની ગૂંચવણોને સમજવાનો એક નિર્ભીક, અવિસ્મરણીય અને અત્યંત મહત્વનો સાહિત્યિક પ્રયાસ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.